તારીખ 14/6/1977 શ્રી પ્રવચન સાર ગાથા 155 અને 156 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 93.
ખરેખર આત્માને આઠ પ્રકારનો એટલે મળીને ઉપયોગ છે. જ્યારે મળીને ઉપયોગ પ્રમાણે છે ત્યારે એ ઉપયોગ પરગ્રહીને સંબંધ થવાને સંયોગ થવાને એને કારણ છે. શું છે એ વાત કરે થોડું માહિતી છે ખરી. પ્રથમ તો ઉપયોગ ખરેખર આત્માનો સ્વભાવ છે. ઉપયોગ લક્ષણ દ્રવ્યમ છે આમ સૂત્ર છે. જીવ લક્ષણ દ્રવ્યમ જીવ દ્રવ્ય છે એ ઉપયોગ લક્ષણ વાળો છે. એમ કેમ છે આત્મામાંથી જે જ્ઞાન તૃપ્ત છે એ જ્ઞાન સ્વભાવભૂત ત્યાંથી આત્માનું સ્વરૂપ બતાવવામાં આવે. કેટલી વાત છે ઇન્દ્રિયથી પરદ્રવ્ય અનુસરીને મલિન થતો ઉપયોગ આત્માનું સ્વરૂપ છે એમ શું કરવું નથી. ત્યાં સુધી એ મલિનતા અથવા મલિન ઉપયોગ એ આત્મસ્વભાવ છે એને તો ક્યાંય સિદ્ધ કરવું નથી. માથી આવે છે પછી એનો વિભાવ થાય છે એ ઉપયોગ પણ એ વિભાવ છે એ શું થાય છે. જ્યાં ઉપયોગ લક્ષણ કરવું છે ત્યાં વિશેષને બાદ કરીને સામાન્યનું ગ્રહણ કરાવવું છે એવું હતું. પ્રથમ તો ઉપયોગ ખરેખર આત્માનો સ્વભાવ છે લીધું છે ને 15મી ગાથા જ્યાં લીધી છે સમયસારને જ્ઞાન તે આત્મા છે એમ કરીને વાત લીધી. શુદ્ધ જ્ઞાન તો ખરેખર વિભાવ જ્ઞાન છે. શુદ્ધ જ્ઞાન તે ખરેખર આત્મા છે શુદ્ધ જ્ઞાન આત્મા છે એમ લીધું છે શબ્દ. હવે શુદ્ધિ આત્મા જ છે એ વાત જોયા છે. આત્માનુભૂતિ શુદ્ધ જ્ઞાન છે શુદ્ધ જ્ઞાતિ ભાવ અનુભૂતિ છે ને અનુભૂતિ શુદ્ધ જ્ઞાન ને થાય છે. તો કહે છે કે એ શુદ્ધ જ્ઞાન છે એમ ખરાવે છે. પરંતુ ત્યાં આ તો સ્પષ્ટ આપણે કે સામાન્ય જ્ઞાનના આવિર્ભાવ અને વિશેષ માહિતી જ્યારે જ્ઞાન માત્ર અનુભવ કરવામાં આવે છે ત્યારે વિજ્ઞાન પ્રગટ અનુભવમાં આવે છે. જે જ્ઞાન પ્રાથમિક ઉપયોગ થઈ ગયો છે એ જ્ઞાનમાં તો આ ઉપયોગ જૂનું લક્ષણ છે એમ ક્યાં છે. એ જ્ઞાનમાં તો એમ છે કે નિર્ભૂત થતો જે પરગ્રહ કરવી થયો એ આત્મા છે. એને તો જ્યારે એને અવલંબ છે એમાં એકાકાર વિકત્વ કરે છે ત્યાં તો પર વિષય એનો આત્મા થાય છે. ત્યાં ઉપયોગ તો જૂનું લક્ષણ છે ત્યાં ઉપયોગનું જોઈએ છે ત્યાં તો જૂનું લક્ષણ છે ત્યાં એને પ્રથમ તો ઉપયોગ ખરેખર આત્માનો સ્વભાવ છે કારણ કે તે ચૈતન્ય અનુભાવી પરિણામ છે. ઇન્દ્રિયાથી પરદ્રવ્યને અવલંબે છે. મારો ઉપયોગ ચૈતન્યની વિધાય ક્યાં છે અત્યારે તો એને કોઈ રીતે જોવો છે એ દ્રષ્ટિકોણ જોવાનું નથી. જ્ઞાન તો જ્ઞાન માંથી આવે છે કે કોઈ મૂળ માંથી આવે છે? ક્યાંથી આવે છે જ્ઞાન નો પ્રાદુર્ભાવ? ક્યાંથી છે એ જે રોલ છે એ તો જ્ઞાનની વ્યવસ્થા છે. એમ છે કે વાસ્તવિકતા તો એમ છે કે હવે આ જે શું કરે છે કે એ જ્ઞાન જે અંદરથી ઉત્પન્ન થયું પોતાના આભારને લઈને સ્વરમાં એકાકાર થયું એટલે અને આખી જ્ઞાનની ગાંઠ છે એને તો મુક્ત કરવાનો પણ પ્રકાર ન રાખે તો કઈ રીતે એ વાત સમજાય એને? થાય છે શું પણ આ થાય છે એનું શું, આ થાય છે એનું શું, આ થાય છે એનું શું? ભાઈ એ થાય છે ત્યારે પણ અપરિમિત અનંત 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 સ્વભાવનું ભરેલું એક સત્વ તત્વ અંદર રહ્યું છે એ છે કે નહીં? બસ આટલો સવાલ છે. આ છે તો આ છે કે નહીં? કે આ એક જ છે બસ બીજી વાત છે. એ તો પછી મુખ્યતા જેને જેની કરવી છે એ બીજાને ગણકારવાનો નથી એના જેવી. ભગવાન તો એમ કહે છે કે ભાઈ અત્યારે તું પરિપૂર્ણ વિકરાગ સ્વરૂપ છો. એ ક્ષણનો એ સમયનો જે રાગાંશ છે એ સૌ પ્રકારનું સ્વરૂપ નથી, અથવા તો તારું ત્રિકાળી જે અસ્તિત્વ છે હોવા પણ છે એ તો એ પરિપૂર્ણ વિકરાગ સ્વરૂપ જે સત્વ તત્વ બિરાજમાન છે એ તારું સ્વરૂપમાં ત્રિકાળ અસ્તિત્વ તારું છે. એ ક્ષણમાં તારું ત્રિકાળ અસ્તિત્વ તો છે નહીં. પછી એટલો એવડો હું એમ આંખો માની લેવા જતા શું લાભ છે? એ તો મિથ્યા છે. વિષય કેવો છે? કોઈ પણ વિષયમાં ન્યાયને ગ્રહણ કરવો જોઈએ એક વાત. અને કુતર્કથી તો કોઈ વાતનો છેડ આવે નહીં આ બીજી વાત છે. કોઈ વિષયમાં કુતર્ક કરી શકાય છે ગમે તેટલા, અને કુતર્કથી તો કોઈ વાતનો આરડ આવે. પ્રથમ તો યોગ ખરેખર આત્માનો સ્વભાવ છે, કારણ કે તે ચૈતન્ય અનુવિધાયી પરિણામ છે. અર્થાત ઉપયોગ ચૈતન્યને અનુસરીને થતો પરિણામ છે. ઉપયોગ છે તે ચૈતન્યમાંથી થતો, ચૈતન્ય અનુસરીને ઉત્પન્ન થતો પરિણામ છે. આત્મા પકડવું, મારો ઉપયોગ તો બાય અનુસરીને થાય છે ને, એમાંથી થાય છે. જોકે જયારે અવલંબે છે ત્યારે એને તો એમ જ કરી છે, જાણે એમાં હું છું ને મારામાં છે એવો મીઠા પ્રકાર એના અનુભવમાં હરી જાય છે. સાત વિચાર કરે કોઈ સમજાવ્યું નથી. જ્ઞાન થાય છે શેમાંથી? શેમાંથી જ્ઞાન થાય છે? ભક્તોતાદી જાણે છે એમાંથી જ્ઞાન થાય છે કે જ્ઞાન જ્ઞાનમાંથી થાય છે? બસ આટલો સવાલ છે. જ્ઞાનમાં જ્ઞાનનું થવું છે, જ્ઞાનમાં જ્ઞાનનું ઉપજવું છે, સ્વયં થવું છે કે કોઈના દ્વારા એ કરાય છે ને થાય છે? જ્ઞેય દ્વારા જ્ઞાન કરાય છે ને થાય છે? ક્યાં એને શાસ્ત્ર વાંચવા જવું પડે? જરાક જોયેલું શાસ્ત્રમાંથી આ જ્ઞાન ક્યાંથી થાય છે? આ સંભળાય છે ત્યારે સાંભળવામાંથી જ્ઞાન થાય છે કે શું જ્ઞાન થાય છે? જ્ઞાન છે એમાંથી જ્ઞાન થાય છે. શ્વાસ ઉપર હિતાકાર થાય છે એટલે મૂંઝવણ થાય છે. પૈસા ચાલ્યા જાય ત્યારે મૂંઝવણ થાય છે. પરિવારમાંથી ખૂબ ઓછું થાય, આયુષ્પૂરું થાય ત્યારે મૂંઝવણ થાય છે. મૂંઝવણ એટલા શ્વાસ બંધ થાય ત્યારે થતી નથી, થાય છે કે મૂંઝવણ. હે, ધંધો બંધ થઈ જાય ત્યારે મૂંઝવણ થાય છે. નોકરી વાળાને નોકરી સુધી જાય ત્યારે મૂંઝવણ થાય છે, થાય છે કે નહીં. જ્યાં એને એક પોકર્યું છે ત્યાં એને મૂંઝવણ છે. જ્યાં પરમા સ્વપનું માન્યું છે ત્યાં ભય છે, અને ભય છે ત્યાં મૂંઝવણ છે. બધાને મૂંઝવણ નથી થતી, આપણે બધાને નથી થતી. એમ જેને એના ઉપર નજર છે એને થાય છે. ઘણી નજર પોતાના સ્વરૂપ ઉપર છે ત્યાં તો એવું કાંઈ નથી. પોતાના સ્વરૂપમાં તો કાંઈ મૂંઝવણ નથી, ને બહારનો કોઈ સંયોગ વિયોગનો કોઈ પ્રકાર કે કોઈ સફોકેશન પણ નથી. જ્ઞાનમાં ક્યાં છે ત્યાં? તેથી એ જે ઉપયોગ છે ચૈતન્યનું વિધાયી પરિણામ, તે જ્ઞાનનું દર્શન છે. કારણ કે એ ચૈતન્ય, કારણ કે ચૈતન્ય સાકાર અને નિરાકાર એમ ઉભય રૂપ છે. ચૈતન્ય છે એ સામાન્ય અને વિશેષ, અથવા સાકાર અને નિરાકાર એમ બે પ્રકારે છે. હવે આ ઉપયોગના શુદ્ધ અને અશુદ્ધ એવા બે ભેદ પાડવામાં આવે છે. આ ઉપયોગના શુદ્ધ અને અશુદ્ધ એવા બે ભેદ પાડવામાં આવે છે. તેમાં શુદ્ધો ઉપયોગ નિરાકાર છે, શુદ્ધો ઉપયોગ નિરુપરાધ અથવા નિર્વિકાર છે. શુદ્ધોપયોગ છે તે નિરુપરાધ એટલે ઉપરાધ વિનાનો અથવા વિકાર વિનાનો છે, એને શુદ્ધોપયોગ કહેવામાં આવે છે. નિરુપયોગમાં વિકાર નથી, વિભાવ નથી, અથવા તો રાગની મલિનતા નથી સાથે, અથવા નિરુપયોગ રાગને અનુભવતો નથી. ઉપયોગ નિર્વિકાર નિરાગી એવા શુદ્ધાત્માને અનુભવે છે, રાગને અનુભવતો નથી. જ્યારે એ આત્માને અનુભવે છે ત્યારે રાગનો ઉત્પાદ નથી, અને ઉત્પાદ નથી એટલે એનો અનુભવ હોવાનો પછી એ પ્રશ્ન રહેતો નથી. આકાર એટલે આ ચોક્કસ પ્રકારનો સ્વરૂપ જણાવવું એને આકાર કહેતો. જુદું કોઈ પણ પદાર્થનું એનું ચોક્કસ સ્વરૂપ બીજા અન્ય પદાર્થથી જુદું જણાય ત્યારે તે પદાર્થનું સ્વરૂપ અથવા તે પદાર્થનો આકાર જ્ઞાનમાં પ્રતિભાષિત થયો એમ ગણાય. એ રીતે આકારનો અર્થ થાય તો એક જ્ઞાનની જ વાત છે. શ્રદ્ધાતોનો પ્રશ્ન જ છે એમાં, આકાર નિરાકારનો, કેમ કે તે જ્ઞાનોપયોગ રૂપે છે નહીં. શ્રદ્ધા છે એમાં આકાર નિરાકારનો શ્રદ્ધાનો, શ્રદ્ધામાં તો ઉપયોગનો પ્રશ્ન નથી, પ્રત્યક્ષ પરોક્ષનો પણ પ્રશ્ન નથી, કેમ કે એને લાગુ જ પડતો. આકાર એટલે શું? શ્રદ્ધાનો જે વિષય છે એ ક્યાં સ્વદ્રવ્ય છે અને ક્યાં પરદ્રવ્ય છે, એટલું છે. શ્રદ્ધાનો આકાર સ્વરૂપ, આકાર એટલે સ્વરૂપ, શ્રદ્ધાનું સ્વરૂપ છે. એટલે કે જ્ઞાન શ્રદ્ધા જેવી છે તેવી શ્રદ્ધા આકારે શ્રદ્ધાને જ્ઞાન જાણે, એ તો જ્ઞાનનો વિષય છે. આ જ્ઞાનનો વિષય છે. ચૈતન્ય એટલે આકાર અને નિરાકાર એમ બે ઉપયોગ છે. એમાં ચૈતન્ય નિરાકાર છે તે દર્શન છે, દર્શન એટલે શ્રદ્ધા નહીં. અહીંયા દર્શન જગતનો ઉપયોગ એ વાત છે. આ વિશેષ સાકાર જ્ઞાન અને નિરાકાર સામાન્ય કોઈ દર્શન એ દર્શન શ્રદ્ધાના રૂપમાં આવ્યા નથી. આ દર્શન ઉપયોગ તેમાં શુદ્ધો ઉપયોગ નિરુપરાગ છે, એટલે કે નિર્વિકાર છે, અને અશુદ્ધ ઉપયોગ સોપરાગ છે, રાગ સહિત છે. અશુદ્ધ ઉપયોગ છે રાગ સહિત, એટલે મલિનતા સહિત છે. શુદ્ધો ઉપયોગ છે રાગ રહિત છે. અને તે અશુદ્ધ ઉપયોગ એના બે ભેદ છે. શુદ્ધ ઉપયોગમાં કોઈ બે ભેદ પડતા નથી, એ બધી એક જ જાતિ છે. ચોથા ગુણ સ્થાનથી માંડીને કેવળ જ્ઞાન ઉપયોગ રૂપ જે જ્ઞાનનો શુદ્ધ ઉપયોગ છે, તે મતિ જ્ઞાન થી માંડીને બધો એક જ જાત છે જ્ઞાનનો ઉપયોગ. એટલે એમાં કોઈ બે ભેદ ભેદ નથી. જ્યારે અશુદ્ધ ઉપયોગમાં બે ભેદ છે, શુભ અને અશુભ, એમ બે પ્રકારનો છે. કારણ કે ઉપરાગ વિશુદ્ધિરૂપ અને સંકિર્ણ એમ બે પ્રકારનો છે. અશુદ્ધ ઉપયોગ બે પ્રકારનો એટલા માટે કહેવામાં આવ્યો છે કે ઉપયોગની સાથે રહેલો જે ઉપરાગરૂપ મલિનતા છે, તે મલિનતા વિશુદ્ધિરૂપ અને સંકિર્ણરૂપ, મંદરૂપ અને તીવ્રરૂપ, સંકિર્ણરૂપ અને વિશુદ્ધિરૂપ એમ બે પ્રકારે જોવામાં આવે છે. મંદ અને તીવ્ર અને સંકિર્ણ વિશુદ્ધિમાં થોડો ફરક છે, પણ પૂર્ણપણે સંકલેશને મંદ કસાય, સંકલેશને તીવ્ર કસાય અને વિશુદ્ધને મંદ કસાય કહેવામાં આવે છે. છતાં સંકલેશ અને વિશુદ્ધમાં થોડો ફરક છે, બીજું તીવ્ર મંદ પણ નથી લાગતું. જ્ઞાન ગુણનો પર્યાય છે, જ્ઞાન ગુણનો પર્યાય છે. પોતે ગુણ નથી, પણ પોતે ગુણનો પર્યાય છે. આત્માનો જે જ્ઞાન ગુણ છે વેપાર છે, જ્ઞાન ગુણના વેપારને ઉપયોગ કરવામાં આવે છે. એમાં જ્ઞાન ગુણના પરિણામમાં બે પ્રકાર છે, એક ઉપયોગ અને એક લબ્ધ સદ્મસ્થને. સદ્મસ્થને બે પ્રકાર પડે છે. જ્ઞાન ગુણ પરિણમે છે ત્યારે અમુક અંશ લબ્ધરૂપે પરિણમે છે અને અમુક અંશ વેપારરૂપે પરિણમે છે. વેપારનો ઉપયોગ કરવામાં આવે છે, લબ્ધનો ઉપયોગ કરવામાં આવતો નથી. કેટલો કેટલો ભેદ છે. જો જ્ઞાનનો પર્યાય એમ કહે તો લબ્ધ પણ જ્ઞાનનો જ પર્યાય છે, પણ એ લબ્ધ જ્ઞાનનો પર્યાય છે અને એ વિષય નથી લેવાય. તો ઉપયોગરૂપ જે છે કેટલા અંશની વાત છે. સ્થાનની અંદર બહુ એનું વિજ્ઞાન છે, એનું પરિજ્ઞાન છે અને એમાં અનુભવ રહેલો છે. ખરેખર ભાવાર્થ આત્મા ઉપયોગ સ્વરૂપ છે, આત્મા ઉપયોગ સ્વરૂપ છે એમ કે પકડાવો છે ને, લબ્ધ નથી પકડાતો. ઉપયોગ એને પકડાય છે. આ કેટલી શૈલી છે કહેનારની, કે ઉપયોગ એને પકડાય છે. ઉપયોગ ઉપરથી આત્મા પકડાય એટલે એમ કે છે કે આત્મા જ ઉપયોગ સ્વરૂપ છે એમ કે છે. શું છે કે મૂળ જ્ઞાન જયારે સંપૂર્ણ શુદ્ધ અવસ્થા થાય છે આત્માને, ત્યારે ઉપયોગાત્મક સ્વરૂપે જ્ઞાનનો પર્યાય રહે છે. લબ્ધ અંશ એમાં રહેતો નથી. તો ઉપયોગને લબ્ધ પડવાનું કારણ છે કર્મનું આવરણ છે. પરિણામમાં જે આવરણ છે એટલે બધું ઉપયોગાત્મક એક સાથે રહી શકતું નથી. એટલું જાણેલું જ્ઞાન એક્વાયર્ડ નોલેજ જાય છે લબ્ધમાં, એનો ઉપયોગનો વિષય મર્યાદિત રહે છે. કેમ કે જ્ઞાન તો અનિર્જ્ઞેયને જાણે છે, તો પણ પોતે આવરણવશ હોવાથી એક કાળે એક જ વિષયનો ઉપયોગ વિષય કરે
એટલી જ એની મર્યાદા બંધાઈ જાય છે.
ઉપયોગ કોઈ કાળે એકથી વધારે વિષયને વિષય કરી શકતો નથી, તો પણ એક સાથે અનેક વિષયનું જ્ઞાન હોય છે અને એક વિષયને વિષય કરવામાં આવે છે. એ પ્રકાર છે સંસારી, પણ એ તો એને પોતાને આવરણવાની સ્થિતિ છે એટલે એ પ્રકાર પડે છે. જ્યાં નિરાવરણ ઉપયોગ થાય છે એટલે નિરાવરણ જ્યાં જ્ઞાનની દશા થાય છે ત્યાં અમુક લબ્ધમાં રહે ને અમુક ઉપયોગમાં આવે એમ એક જ કાળે એક જ ઉપયોગમાં સ્વ પર સંપૂર્ણપણે સ્વ અને સંપૂર્ણપણે પર બધું જ એક સાથે જાણવામાં આવી જાય છે, જણાઈ જાય છે. જાણવામાં આવી જાય છે એટલે જણાઈ જાય છે એનું સામર્થ્ય એક સમયની અવસ્થામાં પ્રગટ થાય છે. હા, તો આત્મા ઉપયોગ સ્વરૂપ છે, આત્મા જ ઉપયોગ સ્વરૂપ છે. પ્રથમ તો ઉપયોગના બે ભેદ છે, શુદ્ધ ને અશુદ્ધ. પછી અશુદ્ધ ઉપયોગ એ પરિણામે એને અશુદ્ધાત્મા કહેવામાં આવે છે, અને શુદ્ધ ઉપયોગ એ પરિણામે તેને શુદ્ધાત્મા કહેવામાં આવે છે. ઉપયોગની મુખ્યતાથી પાછા અશુદ્ધ ઉપયોગના પણ બે ભેદ છે, શુભ અને અશુભ. એ રીતે અશુદ્ધ ઉપયોગના પણ બે ભેદ છે. તેના ઉપર સંસ્કૃતિ કાંઈ તો એટલો જ વિષય છે કે પરદ્રવ્યોના સંયોગનું કારણ અશુદ્ધ ઉપયોગ છે, એટલો વિષય છે કાથાનો. ત્રણસો બે પાને બીજી નીચે સંસ્કૃતમાં ઓમ નર નારકાદી પર્યાય સ પરમાત્મનો વિશેષ ભેદકથન રૂપેણ પ્રથમ સ્થળે ગાથા પ્રેમ ઘટમ. આગળમાં જે ત્રણ ગાથા ગઈ તે આ પ્રકારે ગઈ કે નર નારક વગેરે પર્યાય સાથે જે પોતાનું શુભાત્મ સ્વરૂપ છે, પરમાત્માનું સ્વરૂપ છે, તેની સાથે એનું ભિન્નપણું છે એવા ભેદકથનની મુખ્યતાથી પ્રથમ સ્થળમાં ત્રણ ગાથા કહી. અથ આત્મનો પૂર્વોક્ત પ્રકારેણ નર નારકાદિ પર્યાય સ ભિન્નત્વ પરિજ્ઞાન જાતમ. હવે આ રીતે આત્માને પૂર્વોક્ત પ્રકારે પૂર્વે કહ્યું તે પ્રકારે નર નારકાદી જે પર્યાય છે, ચાર ગતિની અવસ્થા છે, કર્મજનિત પર્યાય છે, તેની સાથે ભિન્નપણાનું પરિજ્ઞાન ઉત્પન્ન થયું. પરિજ્ઞાન જાતમ વેદજ્ઞાન થયું, વેદજ્ઞાનની ઉત્પત્તિનો જન્મ, વેદજ્ઞાનનો જન્મ થયો. તાવત ઇદાનીમ તેષામ સંયોગ કારણમ કથ્યતે. તેથી અહીંયા તેના સંયોગના કારણને કહેવામાં આવે છે. અહીંયા જે કહેવામાં આવે છે એ પરદ્રવ્યનો આત્માને સંયોગ શા કારણે થાય છે, અશુદ્ધ ઉપયોગને કારણે થાય છે તે અહીંયા કહેવા માંગે છે. અપ્પા ભવતી, આત્મા ભવતી, આત્મા છે. કથમ ભૂત એવો છે ચૈતન્ય અનુવિધાયી યોસો ઉપયોગ તેન નિવૃત્તત્વાત ઉપયોગાત્મા. આત્મા છે તે ઉપયોગાત્મા, ઉપયોગ સ્વરૂપે છે, ઉપયોગાત્મા છે. આત્મા કહેતા જ એને ઉપયોગાત્મા તરીકે એને જોવામાં આવે છે. આમ સિદ્ધ આત્મા બતાવે છે. ઉપયોગ લક્ષણ દ્રવ્ય કહ્યું ને, આ ઉપયોગ આત્મા એમ કહી દીધો છે. તો આ ઉપયોગ છે તે આત્મા, ઉપયોગ ઉપયોગમાં છે ને, ઉપયોગ નહીં ક્રોધાદી માનમાં, એ બધું અનુસંધાન છે. ચૈતન્ય અનુવિધાયી, ચૈતન્યને અનુસરીને ઉત્પન્ન થતો આ જે ઉપયોગ, તેનાથી નિવૃત્તત્વા, તેનાથી પરિણમિત હોવાથી, તે સ્વરૂપ હોવાથી, તેનાથી પરિણત એટલે તે સ્વરૂપ હોવાથી આત્મા ઉપયોગ આત્મા છે, આત્મા છે તે યુગાત્મા છે, તો તે આખો ચૈતન્ય પિંડ છે અને ચૈતન્યનો ઉપયોગ એમાં રમતો હોવાથી આત્માને દેખાડવા માટે ઉપયોગ આત્મા કહીને દેખાડવામાં આવે છે. બહુ અંદરનો બહુ અભ્યાસ માંગે છે, બહારના રસ ફીકા પડે તો થોડુંક આ અભ્યાસ એને ચાલુ થાય, નહીતર અભ્યાસ ચાલુ થવો પણ મુશ્કેલ છે. પરિણામ તો બહુ ઉચિત છે, પણ થોડુંક એનો અભ્યાસ એટલે પ્રેક્ટિસ જેને કહેવાય એ માગે છે. આ વસ્તુ સચો ઉપયોગ સ્વવિકલ્પમ જ્ઞાનમ નિર્વિકલમ નિર્વિકલ્પમ દર્શનમ ઇતિ ભણી રહ. એ જે ઉપયોગ છે તે સ્વવિકલ્પ સ્વરૂપે છે તેને જ્ઞાન, અને નિર્વિકલ્પ સ્વરૂપે છે તેને દર્શન. નિર્વિકલ્પ એટલે શુદ્ધ ઉપયોગ નિર્વિકલ્પ થાય છે એ વાત નથી, સાકાર અને નિરાકારની વાત થઈ છે. સ્વવિકલ્પ એટલે રાગ સહિતની વાત નથી, સ્વવિકલ્પ એટલે જેની અંદર બધા પદાર્થોના ભેદો જણાય છે તે સ્વવિકલ્પ, કોઈ પદાર્થના ભેદો ન જણાય તે નિર્વિકલ્પ, જેને દર્શન ભણિત હોય દર્શન કહેવામાં આવ્યું છે. સ્વવિકલ્પ ઉપયોગને જ્ઞાન અને નિર્વિકલ્પ ઉપયોગને દર્શન કહેવામાં આવ્યું છે. સ્વવિકલ્પનો અર્થ રાગ થઈ અને નિર્વિકલ્પનો અર્થ રાગ રહી એ વાત અહીંયા છે. શબ્દ આવે પણ એનો પ્રકરણ અનુસાર અર્થ કરવો જોઈએ. સોપી તે પણ જ્ઞાન દર્શન ઉપયોગો ધર્માનુરાગ રૂપ શુભ, તે પણ જ્ઞાન દર્શન રૂપ ઉપયોગ ધર્માનુરાગ રૂપ છે તે શુભ છે. ધર્માનુરાગને શુભ ઉપયોગ કર્યો છે મુખ્યપણે, બાકી બીજાને શુભ ઉપયોગ કર્યો નથી. અમારા ઘરે શુભ પ્રસંગ છે, મકાનનું વાસ્તુ છે, એ રીતના એક દીકરાના લગ્ન છે, એ તો બધો શુભ પ્રસંગ ને શુભ ઉપયોગ છે. શુભનો એટલો ધર્માનો રાગ રૂપ શુભ શુભ, પોતાનું હિત કરવાનો જે રાગ છે, ધર્મની પ્રાપ્તિનો જે રાગ છે તેને ધર્માનો રાગ કહેવામાં આવે છે. અથવા ધર્મની માત્ર અભિલાષા છે, અમને તો ધર્મની અભિલાષા છે અને અમારે એ સંસારની લીલી વાળી રહે એની ભાણ અભિલાષા છે, બે રાખો ને આપણે ત્યાં એને શુભ ઉપયોગ કહેતા. ફક્ત ધર્માનુરાગ રૂપ શુભ, વિષય અનુરાગ રૂપ દ્વેષ મોહ રૂપસ્થ અશુભ. વિષયનો અનુરાગ રૂપ જે દ્વેષ એને દ્વેષ કહો, ધર્માનુરાગને તો રાગ કહો, પણ વિષયનુરાગ રૂપ દ્વેષ અને મોહ તે રૂપ અશુભ ઉપયોગ છે. અશુભ ઉપયોગને તો મોહ ને દ્વેષમાં જ નાખ્યો છે, એને તો વિષયના અનુરાગને દ્વેષમાં નાખી દીધો. આત્માથી વિરુદ્ધ જાય છે ને, પોતાના સ્વરૂપથી વિરુદ્ધ જાય છે, તેથી એને દ્વેષ અથવા મોહ કહેવામાં આવ્યો છે. સ્વરૂપનો દ્વેષ થાય છે, ખરેખર સ્વરૂપનો દ્વેષ થાય છે એટલે પરમાત્માનો એમાં દ્વેષ થાય છે. સ્વરૂપ છે એ તો અનંત ગુણનું સ્વરૂપ છે, અનંત ગુણ નિદાન છે, એ તો કોઈ સાધારણ ચીજ છે, ખબર છે. હવે આત્મા જ્ઞાનને દર્શન સ્વરૂપ છે, આત્મા જ્ઞાન દર્શન સ્વરૂપ છે એ તો હવે ખબર છે, એથી હું પણ હવે બીજી બધી કાંઈ તમને ખબર છે પછી પછી વિસ્તારવાળું હોય ને બધું જાણ પણ આત્મા રક્ષી જવી તો જ્ઞાન સ્વરૂપ આત્મા છે એ તો બધી ખબર છે. એમ એને ગૌણ કરવા જેવું નથી. જેનો આવિર્ભાવ કરવો છે, આવિર્ભાવ કેમ થાય? પહેલા સ્મરણ થયું અને પછી કોઈ વિશેષ જાણે નજર સામે એનો સિતાર, સ્મરણ થતા પછી નજર સામે એનો સિતાર એવો થાય, એવો આવે કે પછી નજરમાંથી ખસે એના બદલે અધરથી કાઢી નાખે. એ મહાત્મા છે, આનંદના સામર્થ્ય થઈ એનું આખો જીવ સર્વજ્ઞના જ્ઞાનમાં આવે છે. જીવ અહીંયા સદમસ્થના જ્ઞાનમાં આવે છે. એનો સાક્ષાત જે સિતાર છે એ એમાંથી એની ગુણતા થવાનો પ્રશ્ન રહેતો. ભાષા કરી છે, બધી વ્યાખ્યાઓ કરી છે, શુભ યુગ ની આ વ્યાખ્યા છે, શુભ યુગ ની આ વ્યાખ્યા વા શબ્દે નો શુભ અશુભ હો વા શબ્દ શુભ અને અશુભ અનુરાગ રહી જે ઉપયોગ છે તે શુદ્ધો ઉપયોગ છે. આત્મા તો શુભ અથવા અશુભ રૂપ હોય છે એ અથવા નથી આપે છે. ઇથમ ભૂત ત્રિલક્ષણ ઉપયોગ આત્મનો સંબંધી ભવતી આ પ્રકારે ત્રણ લક્ષણ એટલે ત્રણ પ્રકારનો ઉપયોગ આત્મા સંબંધી એટલે આત્માનો હોય છે એવો અર્થ છે. આમાં કયો ઉપયોગ પરગ્રહના સંયોગનું કારણ છે તે છે. પેલા સામાન્યપણે કહ્યું પર જાણવામાં આવે છે અને પર આશ્રય કરવામાં આવે છે. એ પરને આશ્રય કરે છે એ ઉપયોગ કેવો અથવા કયો એ શુભ અને અશુભ ઉપયોગ છે પર વિષયને વિષય કરે છે કે જેથી એને નવા કર્મનો સંબંધ થાય છે અથવા પરગ્રહનો સંયોગ થાય છે. પૂનમ દિવસ અશુભો વા તથા ભાવે નથી ઉપયોગ જો શુભ હોય તો જીવને શૂન્ય સંકલ્પ થાય છે, શૂન્ય કર્મનો સંકલ્પ થાય છે. જો જીવનો ઉપયોગ શુભ એટલે ધર્માનુરાગ પ્રાપ્તિ તો એના બીજા શુભ ઉપયોગને શૂન્ય સંકલ્પ રૂપે પણ ગણાતા હોય. મુખ્ય વાત તો આ છે. દાન તો તે લઈ શકે
જેની પાસે લક્ષ્મી સંપત્તિ હોય તો જેની પાસે પૈસા હોય થાય તો પૈસા વગરના ને તો આંખે ને સાથે તો થઈ જ શકે ને એમ તો લોકો જેને પણ કહે છે એ તો બાય સાધન અને બાય ખરેખર તાત્વિક રીતે એમ છે જીવન જે શુભ હોય તો જીવને સંદર્શન કરતા બંધન થાય છે, નવા કર્મ નો સંયોગ થાય છે, કર્મ ને કર્મ ફળ એની જે પરંપરા ચાલે છે એનું કારણ જીવનો અશુદ્ધ ઉપયોગ છે, મલિન ઉપયોગ છે. મેલા ભાવે મલિન ભાવે પરિણમે છે, અપવિત્ર ભાવે પરિણમે છે, ત્યારે એને નવા કર્મ નો બંધન થાય છે. અને તે અશુદ્ધ ઉપયોગ વિશુદ્ધિ અને સંકલિત સ્વરૂપ ઉપરાગને લીધે શુભ અને અશુભ પણે દ્વિવિધતાને પામ્યો થવો, જે પુણ્ય ને પાપ પણે દ્વિવિધતાને પામે છે. શિવનું જે પરદ્રવ્ય તેના સંયોગના કારણ તરીકે કામ કરે, કારણો એવું કારણ એટલે કારણ છે. ત્યારે શુભ અને અશુભ કર્મ જીવને બંધાય છે, સમુદ્ર પામે છે, ત્યારે નિમિત્તપણે જીવનો શુભ અથવા અશુભ ઉપયોગ હોય છે. શુભ ઉપયોગ હોય ને અશુભ કર્મની પ્રકૃતિ બંધાતી નથી, અશુભ ઉપયોગ હોય ને શુભ કર્મની પ્રકૃતિ બંધાતી નથી. અને તે અશુભ ઉપયોગ વિશુદ્ધિ અને સંકલિત રૂપ ઉપરાગને લીધે ભાવમાં વિશુદ્ધિ હોય છે, એટલે કષાય ઓછો હોય છે અને કષાય વધુ હોય છે. એ પ્રકારના બે ભેદ મુખ્યપણે જોવામાં આવે છે. પછી પિતા ભેદ એના ઓછાના વધારેના અસંખ્ય છે, ઓછાના અસંખ્ય છે અને વધારેના પણ મુખ્ય બે પીટા ભેદ છે. એવા પ્રકારને લીધે શુભ અને અશુભપણે દ્વિવિધ એટલે બે પ્રકારે પામો થવો, ઉપયોગ બે પ્રકારે છે, શુભ અને અશુભપણે. પાપપણે દ્વિવિધતાને પામે છે એવું જે પરદ્રવ્ય, પરદ્રવ્ય છે એ સંબંધરૂપ થતું એવું જે કર્મ, તે પુણ્ય અને પાપ એમ બે પ્રકારે સંયુક્ત પામે, સંયુગના કારણ તરીકે આ શુભ અને અશુભ ઉપયોગ કામ કરે છે. પુણ્ય કર્મનો અને પાપ કર્મનો એમ બે પ્રકારના પરદ્રવ્યના સંયુગના કારણ તરીકે અશુદ્ધ ઉપયોગમાં શુભ અને અશુભ એવો જે બે પ્રકાર છે એ નિમિત્ત થાય છે, કામ કરે છે એટલે નિમિત્ત થાય છે. એને સાદી ભાષામાં કાઉન્સમાં લખે છે કે ઉપરાગ મંદ કષાય રૂપ અને તીવ્ર કષાય રૂપ એમ બે પ્રકારનો હોવાથી અશુદ્ધ ઉપયોગ પણ શુભ અને અશુભ એવા બે પ્રકારનો છે. શાયની અંદર અથવા ઉપરાગની અંદર તીવ્ર અને મંદતા એવા બે પ્રકાર પડતા હોવાથી ઉપયોગ ને પણ શુભ અને અશુભ એવા બે પ્રકાર આપવામાં આવ્યા છે. તેમાં શુભ ઉપયોગ પુણ્યરૂપ પરદ્રવ્યના સંયોગનું કારણ થાય છે અને અશુભ ઉપયોગ પાપરૂપ પરદ્રવ્યના સંયોગનું કારણ થાય. તેમાં શું ઉપયોગ છે? કષાય ની મંદતા સહિતનો અથવા વિશુદ્ધિ વાળો ઉપયોગ છે તે પુણ્યરૂપ પરદ્રવ્યના સંયોગનું કારણ થાય છે ત્યારે એને પુણ્યકર્મ નો સંબંધ થાય છે અને અશુભ ઉપયોગ તીવ્ર કષાય થતા પાપ પ્રકૃતિ રૂપ કર્મના સંયોગનું એ કારણ થાય છે. પરંતુ જ્યારે બંને પ્રકારના શુભ ઉપયોગનો અભાવ કરવામાં આવે છે જ્યારે શુભ અને અશુભ બંનેને છેદવામાં આવે છે ત્યારે ખરેખર ઉપયોગ શુદ્ધ જ રહે છે. સ્વચ્છ એવા સ્ફટિકની પાસે જે કાળા રંગનો કપડું રાખો તો કાળો દેખાય અને પીળા રંગનું કપડું રાખો તો પીળો દેખાય અને બે લઈ લેવામાં આવે તો જેવો છે તેવો શુદ્ધ દેખાય એમ નિમિત્તનો આશ્રય કરે છે. ચેતન છે ને આ તો નિમિત્તનો આશ્રય કરે છે ત્યારે જે તે પ્રકારના નિમિત્તનો આશ્રય કરે છે અશુભ પ્રકૃતિના ઉદયમાં એવો અને શુભ પ્રકૃતિના ઉદયમાં તેવો ત્યારે તેવો એકાકાર કરે છે. ચેતન છે ને એ બંને થી ખસે છે ભલે બંને ની ઉપસ્થિતિ હોય ત્યારે જ્યાં ઉપયોગ ખેંચવી લે છે એનાથી જ્ઞાન નો ઉપયોગ જ્ઞાનમય પણ જ્યાં તન્મય થાય છે ત્યારે એ શુદ્ધ ઉપયોગ રૂપે રહે છે. ત્યારે જેવો છે એવો રહે છે એટલે એને શુદ્ધ ઉપયોગ કહેવામાં આવે છે. ત્યારે ખરેખર ઉપયોગ શુદ્ધ છે આમ શૈલી કરી છે. જ્યારે શુદ્ધ અને અશુભ ઉપયોગનો અશુભ અને અશુભ એટલે અશુભ ઉપયોગનો અભાવ કરવામાં આવે છે ત્યારે ખરેખર ઉપયોગ શુદ્ધ જ રહે છે અને તે તો પરદ્રવ્યના સંયોગનું અકારણ જ છે એટલે કારણ જ નથી એને અકારણ કહેવામાં આવે છે. એવો જે શુદ્ધ ઉપયોગ જ્યારે હોય છે ત્યારે નવા કર્મનો સંબંધ જ પામતો નથી. કોઈ કારમણ વર્ગણાથી સંસારમાં વિશ્વમાં રહેલી જે કારમણ વર્ગણા એમાંથી કોઈ કર્મ એની સાથે સંબંધ પામતો નથી. બે ત્યાં પરિણમે છે, શ્રદ્ધા ગુણ ત્યાં શુદ્ધપણે પરિણમે છે અને જ્ઞાન શુદ્ધપણે પરિણમે છે અને બીજા પણ અનંત ગુણ ત્યાં શુદ્ધપણે પરિણમે છે. સર્વ ગુણાંશે સમ્યત્વ એમ કહે છે ને. ત્યાં શ્રદ્ધાની મુખ્યતાથી તેને સમ્યક દર્શન કહે છે, જ્ઞાનની મુખ્યતાથી તેને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે અને ઉપયોગ સ્થિર થઈ ગયો આત્મામાં એ સ્થિરતાની મુખ્યતાથી તેને સ્વરૂપ આચરણ પણ કહેવામાં આવે છે. એ ગમે તે ગુણથી એને નામ આપો બધી પર્યાયો એક સાથે ત્યાં પરણમેલી. તે પરદ્રવ્યનું અકારણ જ છે જે અનાદિથી જૂના કર્મના ઉદયમાં જીવ એનો આશ્રય કરીને નવા કર્મનો સંબંધ કર્યા જ કરતો હતો. એવી જે કર્મના સંબંધની કર્મબંધની જે ધારા હતી ધારાવાહી એ પ્રમાણે ચાલતો હતો. એ પરંપરા અને એ શૃંખલાને પહેલા વહેલા જીવ સમ્યક દર્શનમાં તોડે છે. એક વાર એનો ઉપદેશ કરી નાખે છે, એક ધારા ચાલી આવે છે પ્રવાહ અનંત કર્મના પરમાણુઓનો જે પ્રવાહ ધોધ આવે છે આશ્રવે છે આવે છે એટલે આશ્રવે છે એ ધોધના પ્રવાહને એક વાર સ્ટોપ કરી નાખે છે. સમ્યક દર્શન જ્યાં થાય છે ઉપયોગ શુદ્ધ થાય છે ત્યાં એક વખત તો એક ક્ષણ માટે આખો પ્રવાહ અટકી જાય છે.
અટકી જાય છે. એક વખત તો એ પ્રમાણે બંધ કરી દે છે. પછી આ છે પ્રત્યેક આજે બીજા કસાર્યા છે તો છે, પણ જે સંસારનું કારણ છે એવું જે અનંતાનુમંદી નો પ્રવાહ છે એને એકવાર ઉભો રાખી. કેમ કે ત્યાં સર્વ શુદ્ધિ તો નથી ને, ઉપયોગી શુદ્ધિ છે. અર્થાત દોપયોગ પરદ્રવ્યના સંયોગ નું કારણ છે. ઉપયોગ અંતર્મુખ થાય ત્યારે આમ થાય, નિતર ન થાય, પણ કેમ થાય ત્યાં પછી તકલીફ. જાણ પણ અન્ય પ્રયોજન ને સાધે છે. જો પ્રયોજન ને સાધતું જો ઉત્પન્ન થાય તો એમાં તો તત્કાળ કાર્ય થાય છે, નહીતર પછી એ કઈક પર લક્ષે ધ્યાન બીજે ને વાત આ બાજુ એના જીવન થી જાય. સંયોગ કારણમ ભવતી. હવે ઉપયોગ છે તે પ્રથમ તો નર નારકાદી પર્યાય ના કારણ એવું જે કર્મ તેનું પરદ્રવ્ય એવું પરદ્રવ્યનું એ સંયોગનું કારણ થાય છે. તાવત ઈદાની કશ્ય કર્મણ કૌપયોગ કારણ ભવતી ઇતિ વિચારયતિ. હવે એ કયા કર્મનું કયો ઉપયોગ કારણ થાય છે તેને અહીંયા વિચારવામાં આવે છે. સ્પષ્ટપણે શુભ છે. ઉપયોગો યદી શુભ, જે ઉપયોગ સ્પષ્ટપણે શુભ છે, જો ઉપયોગ શુભ છે તદા કાળે તે કાળે ધર્મ પુણ્યમ કરતૃ જીવસ સંચય ઉપચય વૃદ્ધિ જ્ઞાતિ બધ્યત. અર્થ તે કાળે દ્રવ્ય પુણ્યનો એટલે પુણ્યકર્મ છે એને દ્રવ્ય પુણ્ય કહેવામાં આવે છે. તેનો દ્રવ્ય પુણ્યમ કરતુ દ્રવ્ય પુણ્યને કરનારો એવો જે જીવને સંચય એને સંચય થાય છે, સંબંધ થાય છે. સંચય કહો, ઉપચય કહો, વૃદ્ધિ કહો, એ બધું એક અર્થ છે. એ રીતે દ્રવ્ય કર્મ થી બંધાય છે એવો અર્થ છે. એની પાસે પુણ્યની મૂડી થાય છે એમ કહે છે. જયારે જીવ સુઉપયોગ પરિણમે છે ત્યારે દ્રવ્ય કર્મની મૂડી એની વધે છે. સંચિત પુણ્ય કર્મ હોય એમાં પછી વધારો થાય છે. શુભ અને અશુભ બંને સંચિત હોય જ છે. કોઈને એકલું શુભ સંચિત હોય ને એકલા અશુભ કર્મ સંચિત હોય એવું બધું નથી. સંચિત કર્મમાં તો બંને પ્રકારના ઉપયોગ જીવને અનિવાર્યપણે થતા હોવાથી બંને પ્રકારનો કર્મ સંચિત એને પીડ્યો જ હોય. એમાં આ ન હોય ને આ હોય પ્રશ્ન રહેતો નથી. આ વૃદ્ધિ થાય છે, સંચય થાય છે, એટલા માટે એને સંચય કહ્યો છે અથવા વૃદ્ધિ થાય છે. એ રીતે એને દ્રવ્ય કર્મ બંધાય છે. અશુભ ઉપયોગો વા તથા તેને પ્રકારે પુણ્યવત દ્રવ્ય પાપ સંચયમ યાતિ. અશુભ ઉપયોગો
અથવા તે પ્રકારના ઉપયોગથી પુણ્યની જેમ પુણ્યવત પુણ્યકર્મની જેમ દ્રવ્ય પાપ કર્મનો એને દ્રવ્ય પાપનો એને સંચય થાય છે, એટલું થાય છે. તયો અભાવ એ ન થયો સ્થિતિ, અને એ બંનેનો અભાવ, તયો એટલે બે દ્વિવચન છે, બંનેના અભાવે ન થયો સ્થિતિ, કોઈ પણ પ્રકારના કર્મનો સંચય થતો નથી. નિર્દોષી નિજ પરમાત્મ ભાવના રૂપેણ શુદ્ધોપયોગ બલેન યદા તયો દ્વયો શુભાશુભયોગયો અભાવ ક્રિયતે તદ ઉભય સંચય કર્મબંધો નાસ્તિ ઇતિ અર્થ. નિર્દોષ નિજ પરમાત્માની ભાવના રૂપ જે શુદ્ધોપયોગ છે, શુદ્ધોપયોગની આ પરિભાષા કરી. શુદ્ધોપયોગ એટલે શું? કે પોતાનું જે આત્માનું નિર્દોષ પરિપૂર્ણ નિર્દોષ સ્વરૂપ છે એવો હું છું એવી જે ભાવના છે, ભાવના એટલે રાગ નહીં હોય ત્યાં, ભાવના એટલે એવી એકાગ્રતા, એને જ ભાવના કહેવાય છે. રાગ પવચમાં બાધારૂપ છે. એવો જે શુદ્ધો ઉપયોગ એના બળથી તે બંને શુભાશુભ ઉપયોગનો અભાવ કરવામાં આવે છે, ત્યારે એ બંને પુણ્યને પાપના સંચયરૂપ કર્મબંધની નાસ્તિ થાય છે, અભાવ થાય છે, એવો અર્થ છે આ ગાથામાં. એવો આશય કહેવા માંગે છે. પુત્ર કરતા આચાર્યજીનો આમ કહેવાનો ઈરાદો આવો છે, આની પાછળ આવો આશય રહેલો છે. એમ ગાથાએ ગાથાએ પૂર્વાચાર્યનો અભિપ્રાય ટીકાકાર આચાર્ય ખુલ્લા કરતા ખુલ્લો કરતા જાય છે. નિમિત્ત બળવાન છે, કેવી રીતે બળવાન છે કયો સમજાવો તમે, કે નિમિત્ત બળવાન છે કેવી રીતે? આ શરીર છે એ જીવને નિમિત્ત છે એમ છે? શરીર છે એ જીવને શેનો નિમિત્ત છે? સંસારના કાર્યો કરવાનું નિમિત્ત છે એમ છે ને? અને એ બળવાન છે અને હું ન માગો છું એમ કેવું છે? નિમિત્ત બળવાન છે એમ કહેતા હું ઉપાદાનમાં ન માગો છું, એના જેવી વાત છે. સ્વીકાર્ય છે એ વાત, સ્વીકારી છે એના જેવી વાત છે. શું કહેવાનું આશય શું છે? વાત તો સાચી છે, રોજ મળવું થઈ જાય છે, રોજ મળવું છે, કોક બી થાય તો ન કહેવું જોઈએ, પણ રેગ્યુલર માણસ લેટ થાય તો પછી નિમિત્ત બળવાન છે એ વાત સાચી કરે છે. કેમ કરું? 156 ગાથાથી 157 મથાળું. હવે શુભોપયોગનું સ્વરૂપ પ્રરૂપે છે. શુભોપયોગ કેવો હોય, કોને કોને કહેવાય, એના સ્વરૂપનું નિરૂપણ કરે છે. જો જાણદી જેંદે વેચદી સિદ્ધે તે વણ ગારે જીવસુ સાણુ કંપો ભોગો સો સો સો. Thank you. અને સિદ્ધોને તથા અણગારોને હૃદય છે વિધ કાઢ્યો છે ખરે. બાકી જીનેન્દ્રોને પણ જે જાણે છે એને હૃદય છે. સિદ્ધોને તથા અણગારોને એટલે આચાર ઉપાધ્યાય અને સાધુઓને પણ જે જાણે છે એને હૃદય છે. એમ હૃદય છે એમાં જાણે છે પિતામાં આવી જાય. આને જાણવા ને આને શ્રદ્ધવા એટલે આને ન જાણવા ને આને ન શ્રદ્ધવા એવો ઊંધો અર્થ લેવાનો નથી. બંને એમ આવી જાય છે. અને જીવો પ્રત્યે અનુકંપા યુક્ત છે તેને તે શુભોપયોગ છે. એવું આ પરિભાષા કરી છે. એક તો શુભોપયોગ છે, એ પરદ્રવ્યને અનુસરનારો છે. હવે પરદ્રવ્યમાં કોણ? એક તો જાણે પંચ પરમિષ્ઠિ છે, પર્યંત શ્રી આચાર્ય ઉપાધ્યાય ને સાધુ એવા જે પંચ પરમિષ્ઠિ છે એમના સ્વરૂપને ઓળખે છે એટલે એમની નિર્દોષતાનું જેને ઓળખાણ છે અને એ પૂર્વક એમની નિર્દોષતાને વશ એમના ઉપર વિશ્વાસ છે એને સદ્ગુણ કહેવાય. જે જાણે છે એને શ્રદ્ધે છે એવો જે પંચ પરમેષ્ટિ પ્રત્યેના જ્ઞાનનો અને શ્રદ્ધાંત સહિતના રાગનો જે ઉપયોગ છે તેવા અનુરાગને શુભોપયોગ કહેવામાં આવે છે. એક પંચ પરમેષ્ટિ જીવો. હવે એ સિવાય સંસારમાં અનંતા જીવો છે એનું શું? આમના પ્રત્યે આવી લાગણી તો બીજા જીવો પ્રત્યે શું? કે બીજા જીવો પ્રત્યે અનુકંપાયુક્ત છે. એ જગતના તમામ જીવો પ્રત્યે અનુકંપાયુક્ત છે. પોતાના સિવાયના જેટલા કોઈ પરદ્રવ્યો છે જીવો છે અજીવને તો સુખ સુખી સુખ દુઃખનો પ્રશ્ન છે ને. એ તમામ જીવો પ્રત્યે પંચ પરમેષ્ટિને જાણીને શ્રદ્ધે છે એટલે તે પ્રત્યે જેનું બહુમાન છે અને જેવો ગુણ પ્રગટ કર્યા નથી પણ સ્વરૂપે તો બધા જીવ છે. ભલે ગુણ અને નિર્દોષતા નથી પ્રગટ કરી પણ સ્વરૂપે તો બધા જીવ જાતિના છે, એક સરખી જાતના છે. તેથી અને બધી પોતાના અભાનને લઈને દુઃખી છે, પોતાના સ્વરૂપના અભાનને લઈને દુઃખી છે. એ દુઃખી પ્રત્યે એને અનુકંપા છે. દુઃખી પ્રત્યે એને દ્વેષ નથી પણ અનુકંપા છે. વિશેષતા છે વાત કહેનારને કે પંચ પરમેષ્ટિ પ્રત્યે રાગ છે તો શું પંચ પરમેષ્ટિ સિવાયના જીવો પ્રત્યે દ્વેષ છે? કેમ છે? એ શુભોપયોગનો વિષય રહેતો. શુભોપયોગનો વિષય તો એવો છે કે જયારે જીવને પંચ પરમેષ્ટિ પ્રત્યે શુભોપયોગ રૂપ રાગ વર્તે છે એ રાગની યથાર્થતા ત્યારે છે કે એને એ સિવાયના બીજા તમામ જગતના પ્રાણીઓ પ્રત્યે એને અનુકંપા વર્તે છે. અનુકંપાનો ત્યાગ થાય એવું પ્રવર્તન મહાપુરુષો કદી કરતા, સત્પુરુષો કદી કરતા નથી. ગમે તે પ્રકાર વર્તે નહીં બીજા જીવોનો, ચાહે વિરોધ કરનારો હો ગમે તે હો, પણ અનુકંપાનો ત્યાગ થાય એવું પરિણમન સત્પુરુષોને હોતો એવો એક સહજ સ્વાભાવિક પ્રકાર અન્ય જીવો પ્રત્યે હોય છે. તેથી એને શુભોપયોગમાં ગણવામાં આવ્યો છે. બાકીના બધા શુભોપયોગ કહેવા માત્ર છે, આ એનો પ્રકાર છે. કેવી વાત લીધી છે? એક એક ગાથાની પાછળની ગંભીરતા ઘણી રહેલી છે, ઘણી ગંભીરતા છે. એ કઈ પાંચ લીધા છે ને, જાણે જીનોને, જીનમાં જીનેન્દ્ર લીધા, અરિયંત લીધા, જીનેન્દ્ર એટલે અરિયંત લીધા અને સીધો જુદા જુદા જાણે જીવોને શ્રદ્ધે સિદ્ધને એટલે પરિપૂર્ણ છે ને સિદ્ધને અને અણગારને જીનને જુદા પડ્યા. પ્રત્યક્ષ છે ને નિમિત્ત છે, પ્રત્યક્ષ નિમિત્ત છે સર્વોત્કૃષ્ટ. તમામ જીવો પ્રતિ સાનુકંપ જીવો પ્રતિ ઉપયોગ છે શું તે અનુકંપ આવે છે, વિરોધ કરે છે એના પ્રત્યે પણ એને અનુકંપ આવે છે. ઓહો, આ વિરોધના ભાવમાં એ દુઃખી થાય છે, વર્તમાનમાં દુઃખી થાય છે અને પરંપરા એ દુઃખી થાય એવા કારણને શીવું છે એમ એના પ્રત્યે એને અનુકંપ આવે છે. એ મને અનુકૂળ નથી માટે એના પ્રત્યે ઉકરાટો કે દ્વેષ આવે એ પ્રકાર શુભોપયોગ ધારીને કયો વિશિષ્ટ ખાસ પ્રકારની સૂક્ષ્મ દશામાં રહેલા દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય રૂપ પુદગળો અનુસાર પરિણતિમાં લાગેલો હોવાને લીધે શુભ ઉપરાગ્રહો હોવાથી જીવયોગ પરમ ભટ્ટારક કે અરિયંત દેવ મહાદેવાદિ દેવ પરમેશ્વરી વારહંત બધા વિશેષણ અરિયંત પરમ ભટ્ટારક મહાદેવાદિ દેવ પરમેશ્વરી વારહંત અરહંતની સિદ્ધની અને સાધુની શ્રદ્ધા કરવામાં તથા સમસ્ત જીવ સમૂહની અનુકંપા કરવામાં